તારીખ 11/1/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 110 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 73
છૂટતો છે એ પુરુષમાં બંધાયેલો છે મુખ્યપણે કરું કેમ કે જ્યાંથી પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યાં માણસ તરીકે માણસ છૂટો છે ઉપાધિથી ગ્રસિત હોવા છતાં પણ એ દ્રષ્ટાંત ત્યાં લીધું છે. અહીંયા સમાધાનમાં બીજા પેરેગ્રાફ શીખે છે કે તારી વિભાવ પરિણતિ થાય છે, એ વિભાવ પરિણતિમાં આત્માને બંધન છે, બંધન છે એટલે પરતંત્રતા છે. તે વિભાવ તરફ દ્રષ્ટિ નહીં દેતા એટલે એને ગૌણ કરતા. તારી પરિણતિમાં વિભાવ જ નથી એમ નથી કહેતા, કે પરિણતિમાં પણ વિભાવ નથી એમ નથી. તારી પરિણતિમાં વિભાવ થાય છે તેના ઉપર દ્રષ્ટિ નહીં દેતા એટલે એને ગૌણ કરતા. તું છૂટો છે ત્રેવ સ્વભાવથી, મૂળ સ્વરૂપથી તું છૂટો છો તેને ગ્રહણ કર. પર્યાયમાં જે વિભાવ પરિણતિ થાય છે તે પર્યાયને ગૌણ કરીને દ્રવ તરીકે હું છૂટો છું એમ મુખ્યપણે જો, એમ જો એટલે મુખ્યપણે એમ જો. અત્યારે તું વિભાવ પરિણતિને મુખ્ય કરે છે અને દ્રવ સ્વરૂપને ગૌણ કરે છે. મુખ્ય ગૌણ તો છંદસ્થની અવસ્થામાં થાય ને થાય, બધું મુખ્ય ન થાય ને બધું ગૌણ પણ ન થાય. વિદ્યમાનતા બંનેની છે, દ્રવ્ય સ્વરૂપની પણ વિદ્યમાનતા છે અને વિભાવ પરિણતિની પણ વિદ્યમાનતા છે. તું મુખ્ય કરે છો વિભાવને, ગૌણ કરે છો દ્રવ્યને. હવે પલટો મારવાનો છે, મુખ્ય કરતું દ્રવ્યને, ગૌણ કરતું વિભાવને, આટલું કરવાનું છે. એમ કરવામાં એમ કરવા સુધીની દશાને કેળવવી રહે છે, એ વાત અત્યાર છે. સીધું કોઈ કરવા જાય તો એને એમ લાગે કે આ થઈ શકતું નથી, મારાથી હું કરી શકતો નથી, તો શું કરવું એ મૂંઝાય. એ રીતે જરા મૂંઝવણ થાય એવો વિષય છે ખરો. કરોળિયા કરોળિયા તરીકે છૂટો છે તેમ દ્રવ્ય તરીકે તું છૂટો છે, માટે દ્રવ્યને ગ્રહણ કરી લે. એ દ્રષ્ટાંત આપ્યું છે, કરોળિયાનું દ્રષ્ટાંત આપ્યું છે, માણસનું દ્રષ્ટાંત આપ્યું છે. એમ વચનામૃતના 47 બોલનો વિષય ચાલે છે, ત્યાં આ રીતે દ્રષ્ટાંત આપ્યું છે. એ સમજાય એવું છે કે કરોળિયો કરોળિયા તરીકે છૂટો છે એમ દ્રવ તરીકે પણ તું છૂટો છે. એ ઉપાધિને વિભાવ છે એ દ્રવ્યમાં નથી, માટે દ્રવ્યને ગ્રહણ કરી લે. પોતાપણે વિભાવને તું ગ્રહણ કરે છો એના બદલે પોતાપણે તું દ્રવ્યને ગ્રહણ કરી લે. પર્યાયમાં વિભાવ પરિણતિ થાય છે પણ તેનાથી દ્રવ્ય ન્યારું છે, પર્યાયમાં વિભાવ પરિણતિ થાય છે એનાથી દ્રવ્ય તો જુદું છે, ભિન્ન છે. પોતે એટલી તેમાં સાબિતી કરવી છે. ત્યાં જે રચનામૃત બોલ 47 છે ને, એમાં એટલી વાત સિદ્ધ કરવી છે કે તું દ્રવ તરીકે ભિન્ન છો અને ભિન્ન છો માટે છૂટો છો. તું મુક્ત છો અને બંધાયો નથી, સ્વરૂપમાં બંધન નથી. તેથી મુક્તને ગ્રહણ કરી લે. મુક્ત છો, બંધાયો નથી, તેથી મુક્તને ગ્રહણ કરી લે. સ્પષ્ટ ઉપદેશ છે. અનાદિકાળથી ગમે તેટલા ભાવ કર્યા, અનંતા ભાવ કર્યા, તને ગમે તેટલા વિભાવ થયા, પણ તું દ્રવ્ય તરીકે છૂટો શુદ્ધાત્મા જ છે, મૂળ તત્વ છે, એને કઈ થતું નથી. આધાર અને અવલંબન લેવાનો વિષય આ છે. ગ્રહણ કરી લઈએ એટલે એનો આધાર લઈએ, એનો અવલંબન લઈએ. કોઈ દરિદ્રી ને એમ કહે કે તારી મૂળ મૂડી તો અકબંધ છે, દરિદ્ર પણ તો ભૂલી જા, છે તારી પાસે સંપત્તિ, દરિદ્રતાનો આધાર છોડી દે, સંપત્તિનો આધાર ખબર નથી એટલે ખબર પાડે છે. સંસારી જીવને પોતાના મૂળ સ્વરૂપની ખબર નથી એટલે એને કહે છે કે તારું મૂળ સ્વરૂપ કાવ છે, મૂંઝાવાની તારે જરૂર નથી. માટે તું તેને ગ્રહણ કર, તેનું અવલંબન લે, તેનો આધાર લે. શું બીજો આધાર છોડી દે. દ્રવ્ય દ્રષ્ટિથી એના તરફ જો તો તું છૂટો છો. એ દ્રષ્ટિ કેળવવી જોઈએ. પર્યાય દ્રષ્ટિ છે એ મૂકીને દ્રવ્ય દ્રષ્ટિ કરવી જોઈએ. આખી દ્રષ્ટિનો પણ તફાવત છે.
દ્રવ્ય દ્રષ્ટિથી તેના તરફ જો એટલે દ્રષ્ટિકોણથી તેના તરફ
દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિથી તેના તરફ જો જ્ઞાન અપેક્ષા એ દ્રષ્ટિકોણ પણ લાગુ પડે છે. દ્રષ્ટિ અપેક્ષાએ શ્રદ્ધા, અપેક્ષાએ શ્રદ્ધા લાગુ પડે છે, અને જ્ઞાન અપેક્ષાએ દ્રષ્ટિકોણ અથવા નહીં લાગુ પડે છે. એક જીવ પદાર્થને બે પાસા છે, દ્રવ્ય અને પર્યાય. અનાદિથી પર્યાયમાં વિભાવની ગડબડ છે. અનાદિથી દ્રવ્ય એવું ને એવું શુદ્ધ છે, દ્રવ એવું ને એવું શુદ્ધ છે એના બેભાનપણાને લીધે. પર્યાયમાં જે વિભાવ છે એવો ને એટલો ને એવડો જ હું એમ જીવને અનુભવ થાય છે. એ અનુભવથી દુઃખી છે જીવ, દુઃખથી મુક્ત કરવા માટે એને એમ કે છે દ્રષ્ટિ બદલ. દ્રષ્ટિ બદલ તો તારું જે મૂળ સ્વરૂપ છે એમાં કાંઈ ગડબડ
નથી થઈ,
અને એનો આધાર ને અવલંબન લઈશ પર્યાય થી, પર્યાય દ્વારા તો પર્યાય નો વિભાવ છે અને દુઃખ છે મટી જશે.
બરાબર,
આવી સીધી સાદી વાત છે. બીજો એક દ્રષ્ટાંત ગુરુદેવના પ્રવચન માંથી આપે છે કે ગુરુદેવ કહે છે ને કે થાંભલાને પોતે બાથ ભીડી અને પછી કહે કે હવે મને છોડ. થાંભલાને બાથ પોતે ભીડી છે, એ ભ્રમ એમ થાય છે કે મને થાંભલો વળી ગયો,
બરાબર,
તું મને છોડ, તું મને
છોડ.
એના કરતા આમાં અનુભવ પ્રકાશમાં દ્રષ્ટાંત આપ્યું છે કે કેવું થડિયું હતું અંધારામાં જેમ અત્યારે જઈએ છે, માણસ જેવું લાગ્યું. જનારને એમ છું કે મારા ઉપર હુમલો કરે એના કરતા હું જ એના ઉપર હુમલો કરું, આખો ખંતાઈને ઉભો છે મને મારવા, હું ગફિયત મારીશ તો શાંત રહીશ તો મારા ઉપર ચડી બેસશે. એટલે સીધો એને હુમલો કર્યો. થોડી જરા ભારે વજનદાર હતું એટલે પોતે નીચે પડ્યો ને થડી ઉપર આવ્યો, પડી ગયો. એને એમ છે મને પાડી દીધો, અને મને બહુ જોરાવર છે. જંદાર લાકડું હતું એટલે પડ્યો એવી રીતે પોતે નીચે થડી ઉપર. એને એમ છે મને પાડી દીધો, મને પાડી દીધો. આવું થાય છે હમણાં શરીરનું અને સંયોગોનું અવલંબન લેતા જીવ એ રીતે દબાઈ જાય છે. એને નીચે એને કહે છે સ્વરૂપ નું અવલંબન લે. બીજું એક દ્રષ્ટાંત લીધું છે ધર્મદાસ છે સમ્યક જ્ઞાન દીપે કામ માંદરાને ચણ્યા ભાવે. એક ઘડાની અંદર ચણ્યા હતા, એને એમ થયું કે આમાંથી ચણા ઉપાડીને ખાવ. ઘણા ઘણાનું મોઢું હતું કાકડું, અંદરથી મુઠ્ઠી ભરી. હાથ તો અંદર ગયો પણ મુઠ્ઠી ભરી એટલે હાથ થઈ ગયો પોળો. હાથ પોળો થયો એટલે ત્યાં કાઢવા ગયો તો હાથ નીકળતો નથી. એને ક્ષોભ નથી માણસ નીકળ્યો. એને ભ્રમ શું થયો કે હું ચણા ખાવા ગયો એમાં ઘડાએ મારા હાથને પકડ્યો. હું ઠેકડા કેવી રીતે મારીશ, ત્યારે જ્ઞાની એમ કે છે કે તું મુઠ્ઠીના ચણા છોડી દે એટલે તું છૂટો. એમ તું એમ કે છો કે હું ગૃહસ્થી, આ મારો પરિવાર, આ મારો સમાજ, મારે કુટુંબનું આટલું બંધન, સમાજનું આટલું બંધન, શરીરનું આટલું બંધન, બધા પ્રતિબંધ ઉભા કર્યા પોતે પોતે. હું આત્મા છો, આત્મા તરીકે તારે કાંઈ લેવા દેવા નથી, તો તું મુક્ત છો. તું મુક્ત છો એનું અવલંબન લે એમ કે છે. અને છોડ પણ તે જ તેને ગ્રહણ કર્યો છે માટે તું તેને છોડી દે. લોકો એમ જ કે છે ને બીડીને ન છોડી શકતા, એ શું કે આ બીડી મને એવી વળગી છે ને છૂટતી નથી. તું છોડતો નથી કે એ તને છોડતી નથી, વાત શું છે? ખરેખર તું એને છોડતો નથી. તે જ તેને ગ્રહણ કર્યો છે માટે તું તેને છોડી દે. તેવી રીતે પોતે ભ્રમણાથી વિભાવ પરિણતિ કરી રહ્યો છે તેને છોડ. ભ્રમણા શું કરે છે કે હું ફલાણો ફલાણો માણસ છું, આ મારો સમાજ, આ મારું કુટુંબ, આ મારું શરીર, હું આવો હું આવો હું આવો, એ બધી ભ્રમણા છે. એ ભ્રમણાને છોડ. તું છૂટો જ છું, ભ્રમણા છૂટે કે તું છૂટો છૂટો જ છું. તારી એકત્વ બુદ્ધિને તું છોડી દે તો તું છૂટો જ છો. એકત્વ કરી રાખ્યું છે, સંબંધ બાંધનાર તું છો, સંબંધ છોડનાર પણ તું છો. આમાં પદાર્થ સંબંધ બાંધ્યો નથી. હવે અહીંયા કોઈ પ્રશ્ન ઉઠે, પરિવાર વાળા તો એમ કે છે કે નહીં અમે તને નહીં છોડીએ. ઠીક છે, બહાર થી નાટક કર, એ પરિસ્થિતિ નો સામનો કરવાની તારી શક્તિ ન હોય તો બહાર થી નાટક, પણ અંદર થી તો ફરી જાય. એમાં ક્યાં તને કોઈ આડ આવે એવું છે?
બરાબર છે.
તારી અંદર કોઈનો પ્રવેશ કરે ને તને રોકે એવું તો પરિણામ કોઈ છે નહીં કે અભિપ્રાય ને પરિણામ જ ને રોકે. પેલા અંદરથી ફરી જાય. ક્રમ પણ એ જ છે કે પેલા આત્મા માહિતી ફરવા જોઈએ. એ જ ક્રમ છે. અંદરથી ફરવામાં શું વાંધો છે? તારી એક તું બુદ્ધિને તું છોડી દે તો તું છૂટો છે. તે દ્રષ્ટિ કરતો નથી, ફેરવી શકતો નથી. એમાં બહારથી કઈ કરવાનું નથી. લીધું થઈ ગયું. બીજી કોઈ જાતની મહેનત કરવાની નથી. અંદરમાં જ ફરવાનું છે. બહારમાં કોઈને એમ નથી કહેવાનું તમે આગળ જાઓ, હું ઘરમાં તમારી સાથે નહીં રહું, એવું કંઈ નથી. પોતે અંદરમાં પરિણામને અને અભિપ્રાયને ફેરવી નાખે. બહારથી કાંઈ કરવાનું નથી. બીજી કોઈ જાતની મહેનત કરવાની નથી. બીજા પ્રકારે કોઈ મહેનત કરવાની નથી. મોક્ષની ત્યાગની ભૂમિકા નથી, અભિપ્રાયને બદલવાની ભૂમિકા છે. એટલું કામ કરે એટલે એ ભૂમિકાનું કામ પૂરું થયું, પછી આગળ ચાલશે. છતાં પણ આ સ્થૂળતામાંથી બીજી કોઈ જાતની મહેનત કરવાની નથી. છતાં પણ આ સ્થૂળતામાંથી અંદર સૂક્ષ્મ ઉપયોગ કરીને દ્રષ્ટિ ફેરવતા જીવને ઘણી મુશ્કેલી પડી જાય છે. નાદીથી મોટા સંસ્કાર છે, મોટા ચક્કર ફેર્યો છે, કોળા ચક્કર ફરવામાં મુશ્કેલી પડે દસમું લાગે. એ પણ નાનીને ખબર છે, કેમ કે પોતે પણ પરિશ્રમ કર્યો છે એ ખબર છે. એટલે લાગે, કઠણ લાગે, ગુરુ લાગે, મુશ્કેલી લાગે. સ્થૂળ બુદ્ધિથી આ વિકલ્પ શરીર આદિ બધું તેને ગ્રહણ થાય છે, પણ તેમાંથી સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને દિશા ફેરવતા તેની મુશ્કેલી તેને મુશ્કેલી પડી જાય છે. આવું બને છે. સ્થૂળ બુદ્ધિથી બધું ગ્રહણ થાય છે અને એ પ્રકારે બધું ચાલુ છે. સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને દિશા ફેરવવામાં જરા મુશ્કેલી પડે છે. ઘણો મજબૂત પકડ છે, ઊંધી પકડ પણ ઘણી મજબૂત છે જીવની. એટલે એ રીતે તકલીફ પડે છે, પણ જે કરવા ધારે છે
કરી શકે છે,
એ કરી શકે છે. વાસ્તવિકતા સમજાવે છે અને આ રીતે આખા પરિણામને બદલવામાં મુશ્કેલી લાગશે. દરેકને અનુભવ થાય ઘણું મુશ્કેલ છે, ઘણું કઠણ છે, કેમ કરવું આ, એ પણ નાની જાણે છે. મુશ્કેલી પડે છે, મુશ્કેલી પડશે, પણ કરવા ધાર નિર્ધાર કરકે મારે કરવું જ છે તો કરી શકાશે. ન કરી શકાય એવું કંઈ અશક્ય નથી. ભલે કઠણ લાગે, મુશ્કેલ લાગે, તો પણ જીવે નાસીપાસ થયા વિના, ડિપ્રેશનમાં આવ્યા વિના, નાસીપાસ થયા વિના ઉલ્લાસિત વીર્યથી આગળ વધવાનું
છે.
કીધું ને કૃપાળુ દેવ 40 માર્ગમાં ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. મેં આ અપેક્ષા એ વાત લીધી છે. હારી જવાની જરૂર નથી.
શ્રી મહાવીરે જે કહ્યું તે કઈ ન થઈ શકે એવું કઈ નથી. એવું કૃપાળ દેવ
ન થઈ શકે એવું હોય તો કેદ નહીં ને. આપણે ત્યાં 30 વર્ષથી ઘોડો હોય એને એમ નથી કેતા કે તું પાણીનો પ્યાલો લાય, કેમ કે એનાથી ન થઈ શકે. 5 વર્ષની બેબી હોય બાળક, એને એમ કહેવાય કે બેટા પાણીનો પ્યાલો લઈ આવજો, મારે પાણી પીવું છે, કેમ કે એનાથી થઈ શકે છે. 1 વર્ષના બાળકને ન કહેવાય કે તું પાણીનો પ્યાલો. ભગવાન કે છે, ભગવાન જે ઉપદેશ આપે છે એ શું જોઈને ઉપદેશ આપે છે? કે તું કરી શકે છો એમ જોઈને ઉદ્દેશ આપે છે. એટલા માટે કુદરતની વ્યવસ્થા એવી છે કે ભગવાનના સમૂહ શરણમાં ભવ્ય જ આવે છે. અભવ્ય આવતા નથી ને ભવ્યનો ઉદ્દેશ પણ નથી. આ એ કુદરતી વ્યવસ્થા છે. જો શંકર દેવના સમૂહ શરણમાં બધા ભવ્ય જ હોય, કોઈ અભવ્ય જીવ પ્રવેશ ન કરે, સમૂહ શરણમાં જ પ્રવેશ ન કરે, એવી કોઈ કુદરતી વ્યવસ્થા. એનો અર્થ શું છે કે ભગવાન જેને ઉપદેશ આપે છે એ બધા કરી શકે એવા છે. કરવા અને નહીં કરવા માટે જીવ સ્વતંત્ર છે, એમાં ભગવાન કોઈને પરતંત્ર કરી દેતા નથી કે તું પરાણે કર, સમૂહ શરણમાં આવ્યો છું માટે તારે આમ કરવું જ પડશે એમ નથી. આવ્યો છું છતાંય તું સ્વતંત્ર બોલ. આવી રીતે ભગવાન તો સ્વતંત્રતા રાખે છે. જેને પોતા માટે લેવું છે એને તો એમ જ લેવાનું છે, હું કરી શકીશ. મને ભગવાન કહે છે એનો અર્થ કે હું કરી શકીશ. સ્થૂળ પરિણમન થઈ ગયું છે એમ કહેવું છે. પરિણમન સ્થૂળ થઈ ગયું છે, પરિણતિ થઈ ગઈ છે, સ્થૂળ પરિણતિ થઈ ગઈ છે. આત્મા સ્વરૂપે સ્વભાવે સૂક્ષ્મ છે, એટલે એને સૂક્ષ્મતા સૂક્ષ્મ દ્રષ્ટિ કરવી, અંદરમાં સૂક્ષ્મ ઉપયોગ કરવો, એમાં મુશ્કેલી પડે છે. કેમ કે પોતે સ્થૂળ થઈ ગયો છે, ઉપયોગથી સ્થૂળ થઈ ગયો છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ છે એને અંદર ઉપયોગે સૂક્ષ્મ કરીને અંદર ગ્રહણ કરવું, એમાં જીવને મુશ્કેલી પડે છે. સ્થૂળ બુદ્ધિથી અથવા સ્થૂળ ઉપયોગથી આ વિકલ્પ શરીર આદિ બધું ગ્રહણ થાય છે, અને વિકલ્પ થયો મને રાગ થયો, શરીરમાં મને દુખાવો થયો, રોગ થયો, સાતા સાતા થયો, બધું ગ્રહણ થાય છે. પણ તેમાંથી સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને દિશા ફેરવતા મુશ્કેલી પડે છે. તે બહારનું બધું સ્થૂળ સ્થૂળ કરવા જાય છે, ધર્મના ક્ષેત્રમાં આવીને બહારનું બધું સ્થૂળ તો કરી લેશે, અર્થાત ઉપવાસ કરવા હોય તો તે કરી દે, બહારથી મહેનત કરવી હોય તો કરી દે, કેવા છોડ્યું જાવ, ત્યાગ કરવો હોય તો ત્યાગે કરી દે, દીક્ષા લઈ લે, સ્થૂળ ઉપયોગે બધું કરી લે, બહારથી મહેનત કરવાની હોય તો તે પણ કરી દે. પણ આમાં તો સૂક્ષ્મ પરિણામનું સૂક્ષ્મ કાર્ય કરવાનું છે એમ કેમ છે. ખરેખર એવું છે કે એવો સ્થૂળ ઉપયોગ થઈ ગયો છે, બહારમાં ઉપવાસ પૂજા ભક્તિ દયાદાન બધું સહેલાઈથી કરી શકે છે, અંદરમાં અવલોકન કરવું, અવલોકન કરીને ઉપયોગને સૂક્ષ્મ કરવો, અંદરમાં જ્ઞાનને રાગને જુદા પાડવાનો સૂક્ષ્મ ઉપયોગ કરવો, ભેદ જ્ઞાન કરવું, એ નથી કરી શકતો, મુશ્કેલી પડે છે. કેમ કે ટેવાયેલો નથી. કલકત્તા પેલા મેં રાજકોટ વાળા દીક્ષા લેવાની તૈયારીમાં હતા, ખબર પડી એટલે આવ્યો. મારે તો દીક્ષા લઈને મોક્ષ આંબવું છે, તમારી પાસે મોક્ષ નો ઉપાય તો તમે જેમ કેમ એમ કરવા તૈયાર છો, મારે કોઈ બંધન નથી. લગ્ન કરેલા નહીં, માં મરી ગયેલી, પિતાજીની વ્યવસ્થા મોટા ભાઈ સંભાળી લેવાના હતા, વ્યવસ્થા કરી લીધી, મારે દીક્ષા લઈ લેવી છે, આત્મકલ્યાણ કરી લેવું છે. તમારા પરિણામો શું થાય છે, 24 કલાક 45 કલાક જરાક જોઈને કયો, તો આપણે એના ઉપર વિચારીએ કે કેવા કેવા પરિણામ તમને થાય છે, તમારી યોગ્યતાનો ખ્યાલ આવે. 3-4 દિવસે માંડી આવ્યા, કયો તો 10 ઉપવાસ કરેલો આમ કીધા ભેગા, એમાં મને વાર નહીં લાગે, એટલો ટેવાયેલો છું મહિના મહિનાના ઉપવાસ કરવા, દસ ઉપવાસ કરવા હોય તો મારે રમત વાત છે, તમે કહો તો અત્યારે દસ ઉપવાસ કરો, પણ આ તમે જે અંદર પરિણામને અવલોકન કરવાનું કયો છે ને એ મને નથી થતું, એ કેમ કરવું એની અંદર ખબર પડતી નથી. ભાઈ તમે મને જુઓ છો ને હાલ તો તમારા પરિણામ થાય ને જોવામાં શું વાંધો છે, નથી થતું મને શું કેમ નથી થતું, એવો સ્થૂળ ઉપયોગ થઈ જાય છે. ધર્મના ક્ષેત્રમાં આવીને બાહ્ય ક્રિયામાં જો ગૂંથાઈ જાય છે, જોડાઈ જાય છે, એનો ઉપયોગ સ્થૂળ થઈ જાય છે, પોતાના પરિણામ જોવાનો પણ એવો ઉપયોગ કામ કરતો નથી. તો બીજી હજી તો ઘણું આગળ ચાલવાનું છે. પરિણામ જોયા પછી જ્ઞાનમાંથી સ્વભાવને પણ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવાનો છે, એ તો ઘણું સૂક્ષ્મ કાર્ય છે, કેવી રીતે કરે એને ટેવું પડે. આમાં પણ આત્માને જે ગ્રહણ કરવાનો છે, તું મુક્ત જ છો, તું દ્રવ્યને ગ્રહણ કર એમ કહે છે, એ તો સૂક્ષ્મ છે. દ્રવ્ય સ્વભાવ તો સૂક્ષ્મ છે અને પોતે સ્થૂળમાં ઉભો છે, એટલે એને અવલોકનની પદ્ધતિએ ચડાવીને એના ઉપયોગને સૂક્ષ્મ કરવાના પ્રયોગથી પ્રક્રિયામાં લઈ જઈને પછી દ્રવ્યનું ગ્રહણ કરાવવામાં આવે. પોતાના પરિણામનું અવલોકન કરે અને એમાં જ્ઞાનને અવલોકન કરતાં કરતાં જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ થાય તો સ્વભાવને ગ્રહણ કરે એવું છે. એટલે ઉપયોગને કેળવવો પડે છે, ટૂંકામાં ઉપયોગને કેળવવો પડે છે. સ્પષ્ટ થાય છે ઉપયોગને સૂક્ષ્મ કરવામાં. હીરાનો વેપાર કર્યો એને ખબર પડે, હીરાનો વેપાર ઝીણી નજરનો છે, કૃષ્ણનો હોય એમાં પણ એના પાછા પડ્યા હોય, એક યો હોય એને 48 પાછા હોય, કેટલા
48
પછી એની અંદર નાક છે કે નહીં, અથવા પારદર્શકતા કેટલી છે, અથવા એ પથ્થરનું તેજ કેટલું છે, લાઇટ કેટલી મારે છે, નિર્મળતા કેટલી છે, નિર્મળતાને રોકનાર ધૂંધળાપણું કેટલું છે, કોઈ ડાર્ક છે કે નહીં, ડાર્કમાં તો મોટો ડાર્ક હોય, ડાર્ક હોય તો પકડાય, પણ વ્હાઇટ કલર હોય, સેમ યલો સેમ બ્રાઉન પાછો કલર હોય તો નજર ઝીણી હોય તો પકડાય, અને ફેરવી ફેરવીને જુએ, હાથમાં ફેરવી ફેરવીને
જુએ,
જેમ જેમ એ હીરાને જુએ તેમ તેમ નજર કેળવાતી જાય. એક દિવસે કોઈ ઝવેરી થાય નહીં, હીરો હાથમાં આવે ઝવેરી બજારમાં જતો થાય માણસ, જન્મે તો કોઈ ઝવેરી હોય જ નહીં, જન્મ પછી શીખવાની વાત છે. એક દિવસે કઈ ઝવેરી ન થઈ જાય, ઘણી પ્રેક્ટિસ કરે જોવાની, પછી એને હીરો જોતા આવડે, કેમ કે એને ઘણા પાસા જોવાના છે, ઘણા પડકારથી જોવાના. એ પણ અહીંયા સ્થૂળ ઉપયોગ છે, એવો જે ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ એ પણ સ્થૂળ ઉપયોગ છે. આ તો અરૂપી પદાર્થ છે અને સૂક્ષ્મ પદાર્થ છે, સૂક્ષ્મ તત્વ છે, એને અંદર જોવા માટે અવલોકનની ઘણી પ્રેક્ટિસ
કેળવાય.
અનંત કાળે મળેલો એવો મનુષ્ય ભાવ પૂરો થાય પહેલા મારે મારું કામ કરી લેવું છે એવી જરૂરત રુચિ લાગી હોય તો રાત દી અવલોકન કરે, શું કરે
ચાલે,
રાત દિવસ અવલોકન કરે, રાત દિવસ અવલોકન કરે, એમાંથી નજર ઝીણી થાય, એ સ્વભાવને ગ્રહણ કરવા સુધી પહોંચે, આવી અંદર ની પ્રક્રિયા છે. હા, ત્યાં તો જેને પીસ નાનો હોય છે ને હીરાનો, એટલે બધું અંદર નું દિલથી નાનું જાય ને, અંદર નું પાસા નાના હોય, 48 પાસા કેટલા નાના હોય, એની યુનિફોર્મિટી જોવી જોઈએ. શું કે આ પાસા યુનિફોર્મમાં હોય તો જ અંદરો અંદરના રિફ્લેક્શનથી એનું તેજ વધે. શું રિફ્લેક્ટ થઈને એનું તેજ વધે, એટલે પહેલાં તો એના પાસા જોવે ત્યાં યુનિફોર્મ છે કે નહીં. એમાં ઘસનારે ભૂલ કરી હોય તો હીરો ના પાસ કરે, હીરો નહીં ચાલે, ખરીદવાવાળા જવેરી હોય. પછી અંદર જોવે તો જેમ આપણે બરફ ટ્રાન્સપેરન્ટ પણ હોય છે અને બરફ ઓલો દૂધિયો મિલ્કી પણ હોય છે, એમ હીરો ટ્રાન્સપેરન્ટ પણ હોય છે અને મિલ્કી પણ હોય છે. પૂરો મિલ્કી હોય તો પાર્ટલી મિલ્કી હોય, હા, એ પણ એનો દોષ ગણાય છે, એને એબ ગણાય છે. એમ અંદર ઘણું ઘણું જોવાનું હોય છે, ડાક જોવાનું હોય છે, અને એને જીરમ કહે છે, મિલકી હોય છે એને જીરમ કહે છે બજારની ભાષામાં. એની કિંમત ઘટે કારણ કે એમાંથી લાઇટ ન હોય, ટ્રાન્સપેરન્સી ન હોય તો લાઇટ ન હોય. એ બધું જોવે તો એ સ્થૂળ ઉપયોગ છે જે જોવે છે, એના કરતાં ઉપયોગ સૂક્ષ્મ કરવાનો છે અંદરમાં. હીરાના વેપાર કરતા પણ ઝીણી નજરનો વેપાર છે. જીવે અનંતકાળ પોતાના સ્વરૂપથી અજાણ્યો રહેવામાં અનંતકાળ કાઢ્યો છે. કેટલો? આ પરિભ્રમણ કરતા જીવે પોતાનું સ્વરૂપ નહીં જાણવામાં અનંતકાળ કાઢ્યો છે. એમને અનંતકાળ નથી ગયો, કામ થોડું ઝીણું છે, સૂક્ષ્મ છે અને અંદરમાં ઉતરવાનું છે. ગુરુદેવ તો પ્રવચનમાં બહુ કહેતા, બહુ ઝીણી વાત છે ભાઈ, આ બહુ ઝીણી વાત છે એમ કહેતા. સૂક્ષ્મ વાત છે, સૂક્ષ્મ વિષય છે. પણ પ્રયત્ન સાધ્ય છે જીવને, એ પ્રયત્ન સાધ્ય અવશ્ય છે.
શ્રી ગુરુ જે ગાઈડલાઈન આપે, માર્ગદર્શન આપે, એ પર ચાલ્યો જાય તો સહેજ માત્રામાં પહોંચી જાય.
માર્ગદર્શન મળે તો સહેલું પડે. તે બહારનું બધું સ્થૂળ સ્થૂળ કરવા જાય છે, ઉપવાસ વગેરે મહેનત કરવી હોય તો બહાર, જ્યારે આમાં બીજું કંઈ કરવાનું નથી, માત્ર દ્રષ્ટિ ફેરવીને ચૈતન્યને ગ્રહણ કરવાનું છે, છતાં સૂક્ષ્મ ઉપયોગ કરીને, સૂક્ષ્મ પરિણતિ કરીને અંદર જવું તેને મુશ્કેલ પડે છે. એક સૂક્ષ્મતામાં આવવાનું છે, કે સૂક્ષ્મત્વ એનો ગુણ છે, એનો સ્વભાવ છે, એ સૂક્ષ્મત્વ છે. એટલે ઉપયોગ સૂક્ષ્મ ન કરી શકે એવું નથી, સ્વભાવે કરીને તો ઉપયોગ સૂક્ષ્મ થાય એવો જ છે એનું સ્વરૂપ. સ્થૂળપણું તો વિભાવ છે, સૂક્ષ્મપણું એ સ્વભાવ છે ખરેખર, એમ છે. એટલે પણ નાસીપાસ થવાની જરૂર નથી. અનંતકાળ ચાલ્યો ગયો પણ દિશા ફેરવતો નથી.
દિશાની વાત વારંવાર, દિશા ફેરવવાની વાત વારંવાર,
હા, દિશા ફેરવવાની વાત. સૂક્ષ્મ ઉપયોગ કરીને અંતર્મુખની દિશામાં જવું જોઈએ. અમે તો લાઈન દોરી ચોખ્ખી કરી છે, તું અવલોકન કર ને અવલોકનની પ્રેક્ટિસ કર, અવલોકનની પ્રેક્ટિસ કર. સોનાની પરખ બધા સોની નથી હોતી, સોનાની પરખ બધા સોની નથી હોતી. નાના બજારમાં 150 દુકાનો છે સોના ચાંદીની, મારે એક રિલેટિવ છે, આખી બજારમાં અમે ત્રણ ચાર જણા જાણીએ છીએ, સોનાને કસીને એનું એની કિંમત કાઢવી, સોટી ઉપર એના લીટા પાડીને શીખે કેવી રીતે, પહેલા 1-16 વાળા સોનાના લીટા કસોટી ઉપર કરી રાખે સેમ્પલ, પછી એની બાજુમાં લીટો કરી અને પછી ટેલી કરે. એને એમ લાગે કે આ જરા અમારામાં ફેર પડે છે, એટલે જે મેચ થાય એની મેચ થાય એવો કલર દેખાય એની પાસે લીટો કરીને મેળવે. બરાબર. પછી કાંઠે આટલા બધું છે. હવે સોનાનું સોના પડું શું, પિત્તળ પિત્તળ પીળું છે ને, સોનું પીળું છે પણ પીળું એટલું સોનું નથી, પીળું એટલું સોનું નથી, સોનાનું સોના પણ જુદું જ છે, એ ધાતુનો સ્વભાવ છે. તાત્પર્ય શું દ્રષ્ટાંતમાં છે કે જે કઈ સોનું છે એનો સ્વભાવ સોના પણ છે, કેમકે પીળું તો પિત્તળ છે અને પીળું તો સોનું પણ છે, તું પીળી છે માટે સોનું છે એમ નથી, સોના પણ એનું છે, એનો સ્વભાવ છે એ ધાતુ, એ ધાતુના સ્વભાવને ઓળખે છે. પરખનો વિષય છે એ ઝીણી નજરનો છે, એ સ્વભાવને પરખે. એમ જ્ઞાનના પર્યાય ઉપરથી, જ્ઞાનના ઉપયોગ ઉપરથી જ્ઞાનના સ્વભાવને ગ્રહણ કરવાનો છે, એ સૂક્ષ્મ છે. જ્ઞાન પોતાનું અવલોકન કરે, ઘણું અવલોકન કરે અને એને સ્વભાવ ગ્રહણ થાય. સ્વભાવ ગ્રહણ થાય એટલે બીજું સંકેત આવી
બરાબર.
અવલોકનની પ્રેક્ટિસ ક્યારે ચાલે, પરલક્ષ્મણ ઉડાડ્યું હોય તો, એ પોતાના આત્મકલ્યાણનું ધ્યેય હોય તો, એક સત્પુરુષની આજ્ઞા એની ઓળખાણ થઈ હોય તો, આ બધા તો ને બધા એટલે શરતો પછી બધી શરૂ થાય, પછી આ વારો આવે ઉપયોગ સૂક્ષ્મ થવાનો. એટલે એમ નેમ કે સીધો કોઈનો ઉપયોગ સૂક્ષ્મ થતો નથી, બાકી તો બહારનો સ્થૂળ ઉપયોગ કર્યા કરે ને, એમાં નિયમ સંયમ આપ કયો, કોને ત્યાગ બિરાગ થાક લીયો, કોનો ભાવન રહ્યો, એ બધું સ્થૂળ ઉપયોગ જ કર્યું છે, ઉપયોગ સૂક્ષ્મ કરીને અંદર ગયો નથી. બીજો સદગુરુ કોઈ એનો ભેદ ઉપયોગ સૂક્ષ્મ કરવા માટે, જેને પોતાનો ઉપયોગ સૂક્ષ્મ કરીને અંદર ગયા છે એના વગર તને એનું રહસ્ય કોઈ સમજાવશે
નિર્મલતા ને ઉપર ભાર મૂકે છે, નિર્મળતા ઉપર જ્યાં સુધી ભેરસેડ સોનામાં હોય ત્યાં લીટો ચોખ્ખો ના થાય.
એટલે આ બધી પ્રક્રિયા નિર્મળતાની છે, મોક્ષની ભૂમિકાની. પ્રશ્ન ઉઠાવ્યો છે કે એક દ્રષ્ટિ ફેરવવામાં અનંત અનંત ભાવ પરાવર્તન થઈ ગયા, એટલું એક ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદર લઈ જવામાં અનંત કાળ કાઢ્યો? ઓકે, હા, અનંત પરાવર્તન કર્યા તો પણ દ્રષ્ટિ ફેરવતા ન આવડી, અનંત પરાવર્તનમાં ધર્મના ક્ષેત્રમાં ગયો પણ દ્રષ્ટિ ફેરવતા ન આવડી, શુભ ભાવની રૂચિમાં ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે. બહારના સ્થૂળ ઉપયોગે જે શુભાવ કરે છે એમ નિયમ સંયમ બધા એમાં ક્યાંક અટવાઈ જાય છે. શુભથી લાભ થાય એમ ઊંડી ઊંડી રુચિના રસને લઈને કોઈ ક્રિયાના વિકલ્પના રસમાં રોકાઈ જાય છે. એ ભ્રમણા છે જીવની, આમ કરવાથી મને લાભ થશે એવું એને કલ્પી લીધું છે. પછી એ સ્થૂળ રુચિ હોય કે ઊંડે ઊંડે સૂક્ષ્મ રુચિ હોય એમાં પકડાઈ જાય છે, એમાં રોકાઈ જાય છે. પ્રવૃત્તિ વગર કેમ રહેવાય? ઠીક, કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ તો જોઈએ ને, છે પુસ્તક વાંચવું, શાસ્ત્ર વાંચવું, કાંઈક ક્રિયા કરવી, માળા ફેરવવી, મંદિર જવું, પ્રવૃત્તિ વગર કેમ રહેવાય? એ સ્પષ્ટ સમજણમાં હોવું જોઈએ કે જ્યાં સુધી આ સ્થૂળ ઉપયોગની પ્રવૃત્તિ છે ત્યાં સુધી સૂક્ષ્મ સ્વભાવનો પત્તો
નહીં
લાગે. મારે ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદર માં જે સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ છે એને ગ્રહણ કરવાનું છે, એમ સ્પષ્ટ સમજણ માં હોવું જોઈએ. સ્થૂળ ઉપયોગ થી જે કઈ થાય એની કિંમત એને ના આવે, નહીતર આ કરું ને આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, એના વિના રહેશે નહીં. બહુ સરસ માર્ગદર્શન છે. એમ ક્યાંક ને ક્યાંક રૂચિમાં, એટલે ઉલટી રૂચિમાં અટકાઈ અટકી જાય છે, પણ અંતરમાં દ્રષ્ટિ ફેરવતો નથી, દિશા બદલતો નથી અને સૂક્ષ્મતાને પ્રાપ્ત કરતો નથી. બે ભૂલ કરે છે, યોગને સૂક્ષ્મ કરીને અંતર્મુખની દિશામાં કામ કરવું જરૂરી છે. વેદન છે એ સૂક્ષ્મ છે ને, અવલોકન કરે એમાં જ્ઞાન સામાન્ય છે એ સૂક્ષ્મ છે, અને જ્ઞાન સામાન્યમાં વેદન છે એ પણ અતિ સૂક્ષ્મ છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા જ્ઞાન સામાન્ય અને જ્ઞાન સામાન્યના વેદનના વિષયથી અજાણ્યા છે, એ વિષય નથી ક્યાંય ચાલતો. આવી પરિસ્થિતિ છે, શાસ્ત્રમાં તો ખુલ્લી વાત છે. અને એ સ્વભાવ સદૃશ છે, એ જે જ્ઞાન સામાન્ય જ્ઞાન વેદન રૂપ છે એ સ્વભાવ સદૃશ છે, એટલે એને જ આત્મા કહ્યો છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જેને કહેવામાં આવ્યો છે, ત્યાંથી ગ્રહણ થાય છે. એટલો ઉપયોગ સૂક્ષ્મ કરે ત્યારે જ્ઞેયાકાર જ્ઞાન સ્થૂળ છે, જ્ઞાનાકાર જ્ઞાન સૂક્ષ્મ છે, અને એમાંથી પણ સ્વભાવને ગ્રહણ કરવાનો છે. પર્યાય હોવા છતાં પર્યાયત્વને ગ્રહણ કરવાનું નથી, એટલી વાત છે.